શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. શબ્દોમાં એવો તો શું છે જે આપણને સીધા અર્થ કરતાં કંઈક વધુ કહી જાય છે. ઘણીવાર એવું બને ને કે કોઈ ગીતની પંક્તિ હોય કે કવિતાની લીટી, અરે રોજની વાતચીતમાં પણ કોઈ વાક્ય આપણા મનમાં એક અલગ જ એક સૂક્ષ્મ અર્થ જગાવી જાય જે કદાચ શબ્દકોશમાં તો ના જ મળે. આજે આપણે ભારતીય કાવ્યશાસ્ત્રના આવા જ એક ખૂબ જ રસપ્રદ અને સાચું કહું તો ઊંડા ખ્યાલ વિશે વાત કરવાના છીએ, વ્યંજના શક્તિ. આ શક્તિ એટલે એમ સમજો કે શબ્દોની સૂચિતાર્થ પ્રગટ કરવાની તાકાત. જે શાબ્દિક અર્થ હોય ને એની સીમાઓ ઓળંગી જાય. અને આ શક્તિને સમજવી એટલે મને લાગે છે કે કવિતા અને સાહિત્યના છેક આત્મા સુધી પહોંચવાનો પ્રયાસ કરવો. એના વગર તો ભલે કાલિદાસ હોય કે પછી મીરાબાઈ, એમની ઘણી રચનાઓનો જે ખરો આનંદ છે, જે મર્મ છે, તે કદાચ અધૂરો રહી જાય. આપણી પાસે આજે જે સ્ત્રોત છે એ આ ખ્યાલના મૂળ ક્યાં છે, એનો વિકાસ કેવી રીતે થયો અને એની આસપાસ કેવા મહત્ત્વના વિવાદો થયા એના પર સરસ પ્રકાશ પાડે છે. એટલે આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે આ વ્યંજનાનો વિચાર છેક આવ્યો ક્યાંથી, પછી પ્રાચીન ભારતીય વ્યાકરણના જે સિદ્ધાંતો હતા એની સાથે આનો શો સંબંધ છે, અને હા, સૌથી મહત્વનો સવાલ કે શું શબ્દની આવી કોઈ અલગ સૂચક શક્તિ ખરેખર હોય છે કે પછી આ સમજવાની ખાલી અલગ રીત છે. તો ચાલો આ બૌદ્ધિક સફર શરૂ કરીએ અને વ્યંજનાના રહસ્યને થોડું ઉકેલવાનો પ્રયાસ કરીએ. તો ચાલો શરૂઆત કરીએ વ્યંજના શક્તિની એકદમ મૂળભૂત સમજથી. આ ખ્યાલ સાહિત્યમાં અને ખાસ કરીને કવિતાને સમજવા માટે આટલો બધો કેમ મહત્વનો ગણાયો છે?
હા, બરાબર. વાત એમ છે કે આપણી ભારતીય પરંપરામાં છે ને ભાષા અને અર્થનો જે સંબંધ છે એના પર બહુ જ ઊંડું ચિંતન થયેલું છે. સામાન્ય રીતે જોઈએ તો શબ્દ અને એના અર્થ વચ્ચે ત્રણ પ્રકારના સંબંધો અથવા તો કહો કે શક્તિઓ સ્વીકારવામાં આવી છે. પહેલી છે અભિધા શક્તિ.
અભિધા?
હા.
એટલે
અભિધા એટલે શબ્દોનો મુખ્ય, એકદમ સીધો, જે શબ્દકોશમાં મળે ને એ અર્થ, એને વાચ્યાર્થ કહેવાય. દાખલા તરીકે ગાય શબ્દ આપણે સાંભળીએ એટલે તરત જ એક ચોક્કસ પ્રાણીનું ચિત્ર મનમાં આવે, બરાબર?
હા, બરાબર. આ તો થયો સીધો ડાયરેક્ટ અર્થ. પછી બીજી કઈ શક્તિ?
બીજી છે લક્ષણા શક્તિ. હવે ક્યારેક એવું બને કે શબ્દોનો મુખ્ય અર્થ બનબેસતો ન હોય, એટલે કે વાક્યમાં ફિટ ન થતો હોય.
હા, એવું બને.
ત્યારે સંદર્ભના આધારે એની સાથે જોડાયેલો કોઈ બીજો અર્થ લેવામાં આવે. આ બીજા અર્થને લક્ષ્યાર્થ કહેવાય. પેલું બહુ જાણીતું ઉદાહરણ છે ને, ગંગામાં ગામ વસે છે.
હા હા, ગંગામાં ગામ.
હવે જુઓ, ગંગા નદીની અંદર પાણીમાં તો ગામ વસી ન શકે, ખરું ને?
ના, બિલકુલ નહીં.
એટલે આપણે લક્ષણાથી અર્થ લઈએ છીએ કે ગંગાના કિનારે ગામ વસેલું છે. એટલે કે જ્યારે મુખ્ય અર્થમાં બાધા આવે, મુશ્કેલી પડે, ત્યારે લક્ષણા શક્તિ કામ કરે છે.
ઓકે, સમજાયો. એટલે અભિધા એટલે સીધો અર્થ, લક્ષણા એટલે સંદર્ભ પ્રમાણે લેવાતો બીજો અર્થ. તો પછી આ ત્રીજી વ્યંજના, એ આ બંનેથી કઈ રીતે અલગ પડે, એનું શું કામ છે?
વ્યંજના ત્યાંથી શરૂ થાય છે જ્યાં અભિધા અને લક્ષણા એમનું કામ પૂરું કરે છે. વ્યંજના એ શબ્દની એવી શક્તિ છે જે વાચ્યાર્થ અને લક્ષ્યાર્થથી પણ આગળ જઈને એક ત્રીજો જ સૂચિત ધ્વનિત થતો અર્થ પ્રગટ કરે.
ત્રીજો અર્થ?
હા, જેને વ્યંગ્યાર્થ કહેવાય છે. આ અર્થ ઘણીવાર શું હોય, કવિનો કોઈક આશય હોય, કોઈ ભાવ હોય, કટાક્ષ હોય, કે પછી કોઈ ઊંડું સૂચન હોય. દાખલા તરીકે સમજો કે કોઈ મિત્ર બહુ જ મોડો આવે અને તમે એને કહો, વાહ, શું સમયસર પધાર્યા?
હા હા, કહીએ જ ને.
તો અહીંયા જે શાબ્દિક અર્થ છે સમયસર આવ્યા, એ તો લાગુ નથી પડતો અને કોઈ લક્ષ્યાર્થ પણ બંધ નથી બેસતો. અહીં જે કટાક્ષનો ભાવ છે, જે અંદરખાને સૂચવે છે કે ભાઈ તમે બહુ જ મોડા છો, એ ભાવ વ્યંજના દ્વારા સમજાય છે. કવિતામાં તો કહેવાય છે કે આ વ્યંગ્યાર્થનું જ આખું સામ્રાજ્ય છે.
અચ્છા, એટલે કવિ જે સીધું નથી કહેતા પણ જે ઇશારો કરે છે, જે ભાવ જગાવે છે, તે બધું વ્યંજનાને કારણે શક્ય બને છે. આ તો ખરેખર બહુ રસપ્રદ વાત કહેવાય. પણ મારો સવાલ એ છે કે આટલો સૂક્ષ્મ વિચાર, આ વ્યંજના શક્તિનો ખ્યાલ આપણા ભારતીય ચિંતકોના મનમાં છેક આવ્યો ક્યાંથી? શું આ એકદમ મૌલિક રીતે કાવ્યશાસ્ત્રીઓની જ શોધ હતી?
ના, અહીંયા જ ઇતિહાસની બહુ રસપ્રદ કડી જોડાય છે. વ્યંજનાની આ જે કલ્પના છે ને, એના માટે ભારતીય કાવ્યશાસ્ત્રના વિદ્વાનો, જેમને આપણે આલંકારિકો કહીએ છીએ,
હા, જે કાવ્યના અલંકાર, ગુણ દોષ વગેરેનો અભ્યાસ કરે,
બરાબર, એ આલંકારિકો ભાષા અને વ્યાકરણના જે અભ્યાસુઓ હતા, એટલે કે વૈયાકરણો, એમના ઋણી છે. વૈયાકરણોનો એક ખૂબ જ પ્રભાવશાળી સિદ્ધાંત હતો સ્ફોટવાદ.
સ્ફોટવાદ, નામ જ કંઈક સૂચક લાગે છે, જાણે કંઈક ફૂટતું હોય, પ્રગટ થતું હોય એવું. શું હતો આ સિદ્ધાંત, જરા સમજાવશો?
ચોક્કસ. વૈયાકરણો ખાસ કરીને ભર્તૃહરિ જેવા મહાન ચિંતકો થયા. એ લોકો માનતા હતા કે આપણે જે વર્ણો કે ધ્વનિઓ બોલીએ છીએ, જેમ કે ક, મ, ળ, આ ધ્વનિઓ પોતે સીધો અર્થ નથી આપતા.
ઓકે.
પણ જ્યારે આ ધ્વનિઓ એક પછી એક ક્રમશઃ ઉચ્ચારાય છે, ત્યારે આપણા મનમાં એક અખંડ, જેને ભાગી ન શકાય એવું અવિભાજ્ય, એવું અર્થરૂપી તત્વ સ્ફુટ થાય છે. સ્ફુટ એટલે કે પ્રગટ થાય છે.
અચ્છા.
આ જે અખંડ અર્થ તત્વ છે, એને જ એમણે સ્ફોટ કહ્યો. જાણે કે શબ્દના ધ્વનિઓ એક પડદો હોય, અને જેવો એ પડદો હટે કે તરત જ પાછળ રહેલો આખો અર્થ એક ઝાટકે પ્રગટ થઈ જાય. આ હતો સ્ફોટનો મૂળ વિચાર. ભાષાના જે ધ્વનિઓ છે, એ તો ખાલી એ સ્ફોટને અભિવ્યક્ત કરવાના નિમિત્ત માત્ર છે.
વાહ. એટલે શબ્દ બોલતાની સાથે જ આખો અર્થ મનમાં જાણે ધડાકા સાથે પ્રગટ થાય. આ તો બહુ ગહન વિચાર કહેવાય. તો પછી કાવ્યની ચર્ચા કરનારા જે આલંકારિકો હતા, એમણે આ સ્ફોટવાદનો સિદ્ધાંત જેમનો તેમ એમના એમ જ સ્વીકારી લીધો?
ના, અહીં જ કહાનીમાં મહત્વનો વળાંક આવે છે. અલંકારિકોને વૈયાકરણોનો આ જે સ્ફોટવાદનો સિદ્ધાંત હતો, ખાસ કરીને કાવ્યના સંદર્ભમાં જોઈએ તો, એ તેના મૂળ સ્વરૂપમાં સંપૂર્ણપણે સ્વીકાર્ય નહોતો.
કેમ, એમને શું વાંધો પડ્યો?
એમને લાગ્યું કે કવિતામાં જે અર્થ છે, એ આ રીતે સ્ફોટની જેમ એક ઝાટકે નથી પ્રગટ થતો. કાવ્યનો અર્થ તો ધીમે ધીમે ખુલે છે ને. જેમ જેમ ભાવક એમાં ઊંડો ઉતરતો જાય, તેમ તેમ નવા નવા અર્થો, નવા ભાવો પ્રગટ થતા જાય છે. કાવ્યનો જે આનંદ છે, એ કોઈ એક ક્ષણનો વિસ્ફોટ નથી, પણ એ તો એક આખી પ્રક્રિયા છે.
બરાબર. એટલે સ્ફોટનો જે વિચાર હતો, એ કાવ્યના અનુભવ સાથે એમને બરાબર બંધ ન બેસ્યો. તો પછી એમણે વૈયાકરણો પાસેથી લીધું શું, જો આખો સિદ્ધાંત ન લીધો તો?
એમણે સ્ફોટવાદના સિદ્ધાંતને ભલે ન અપનાવ્યો, પણ એમાંથી એક ખૂબ જ મહત્વનો અંશ, એક ચાવીરૂપ વિચાર ગ્રહણ કર્યો.
કયો વિચાર?
વૈયાકરણોએ જે વાત પર ભાર મૂક્યો હતો કે શબ્દમાં કેવળ વાચ્યાર્થ કહેવાની જ નહીં, પણ કંઈક અભિવ્યક્ત કરવાની, કંઈક પ્રગટ કરવાની, જેને વ્યંજન કરવું કહેવાય, એવી એક આંતરિક શક્તિ રહેલી છે. આ વિચાર આલંકારિકોને બહુ જ ઉપયોગી લાગ્યો. એમને સમજાયું કે કવિતામાં શબ્દો જે સૂચન કરે છે, જે ગર્ભિત અર્થ, જે ધ્વનિ ઉત્પન્ન કરે છે, એને સમજાવવા માટે આવી કોઈક શક્તિની કલ્પના કરવી જરૂરી છે.
અચ્છા, સમજાયું. એટલે વૈયાકરણો પાસેથી શબ્દમાં અર્થ પ્રગટ કરવાની શક્તિ છે, એ મૂળભૂત વિચાર લીધો, પણ અર્થ સ્ફોટ રૂપે પ્રગટ થાય છે એ વાત છોડી દીધી, અને આ જે પ્રગટ કરવાની શક્તિ છે, એને જ એમણે વ્યંજના એવું નામ આપ્યું.
બરાબર. એમણે જોયું કે કવિતામાં તો ઘણીવાર વાચ્યાર્થ એટલે કે અભિધા, અને લક્ષ્યાર્થ એટલે કે લક્ષણા, એ બંનેને ઓલંગીને એક ત્રીજો જ ખૂબ જ રમણીય, ખૂબ સૂક્ષ્મ એવો અર્થ પ્રતીત થાય છે. તો સવાલ થયો કે આ અર્થને પ્રગટ કરનાર કોઈક શક્તિ તો હોવી જોઈએ ને. આ શક્તિને જ તેમણે વ્યંજના શક્તિ તરીકે ઓળખાવી, અને પછી તો એને કાવ્યશાસ્ત્રમાં એકદમ કેન્દ્રવર્તી સ્થાન આપ્યું. ખાસ કરીને આનંદવર્ધન જેવા મહાન આલંકારિક થયા, એમણે તો ધ્વનિ, જે વ્યંજના દ્વારા પ્રગટ થતો વ્યંગ્યાર્થ છે, એને કાવ્યનો આત્મા કહ્યો.
કાવ્યનો આત્મા?
હા. આમ સ્ફોટવાદમાંથી પ્રેરણા લીધી, પછી એને થોડું રૂપાંતરિત કર્યું, અને કાવ્યશાસ્ત્રની જરૂરિયાત મુજબ વ્યંજનાનો સિદ્ધાંત વિકસાવવામાં આવ્યો.
અહીંયા વાત ખરેખર બહુ જ રસપ્રદ બને છે. એટલે એમ કહી શકાય કે વ્યંજનાનો જન્મ વૈયાકરણોના આંગણે થયો, પણ એનો ઉછેર અને વિકાસ આલંકારિકોના હાથમાં થયો, અને એમણે તો એને કાવ્યનું હાર્દ બનાવી દીધું. પણ શું આ નવી વાતનું સ્વાગત બધાએ કર્યું, સર્વસંમતિથી થયું? શું બધા વિદ્વાનોએ માની લીધું કે હા ભાઈ, શબ્દમાં આવી ત્રીજી વ્યંજના નામની શક્તિ રહેલી છે? કારણ કે મને ખબર છે, ત્યાં સુધી ભારતીય શાસ્ત્રોમાં તો એક વિચાર આવે એટલે તરત એના પર અનેક મતો અને વિરોધ પણ ઊભા થતા જ હોય છે.
તમે બિલકુલ સાચું પકડ્યું. વ્યંજના શક્તિના સ્વીકાર સાથે જ
એક મોટો બૌદ્ધિક સંઘર્ષ શરૂ થયો. ઘણા પ્રભાવશાળી વિચારકો હતા, ખાસ કરીને જેઓ તર્કશાસ્ત્ર એટલે કે ન્યાય દર્શન અને મીમાંસા દર્શનના અનુયાયી હતા, એમણે આ વ્યંજનાના સ્વતંત્ર અસ્તિત્વ પર બહુ ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા. એમનો મુખ્ય વાંધો, મૂળભૂત વાંધો એ હતો કે શબ્દની આવી અલગ ત્રીજી શક્તિ વ્યંજના એને માનવાની ખરેખર જરૂર છે ખરી?
ઓ, એટલે એમનો કહેવાનો મતલબ એમ હતો કે જે સૂચિત અર્થ આપણે કહીએ છીએ કે વ્યંજનાથી સમજાય છે તે કદાચ બીજી કોઈ રીતે ન સમજી શકાય.
હા, બરાબર એમ જ. એમનો તર્ક એવો હતો કે જે વ્યંગ્યાર્થની વાત આલંકારિકો કરે છે તે મોટાભાગે તો અનુમાન દ્વારા પણ જાણી શકાય છે.
અનુમાન એટલે તર્કથી તારણ કાઢવું એ?
હા, અનુમાન એટલે શું? આપણી પાસે જે પુરાવાઓ કે કારણો ઉપલબ્ધ હોય એના પરથી કોઈ અજાણી વાતનું તાર્કિક રીતે જ્ઞાન મેળવવું. જેમ કે પેલું ક્લાસિક ઉદાહરણ, ધુમાડો દેખાય એટલે આપણે અગ્નિનું અનુમાન કરીએ.
હા, બરાબર.
તો આ તર્કવાદીઓનું કહેવું હતું કે કવિતામાં જે સૂચિત અર્થ છે એ પણ શબ્દ, સંદર્ભ, બોલનારનો ઈરાદો શું છે, પરિસ્થિતિ કેવી છે વગેરે જેવી જાણીતી બાબતો પરથી તાર્કિક રીતે તારવી શકાય છે, એટલે કે એનું અનુમાન કરી શકાય છે. તો પછી વ્યંજના નામની એક નવી, થોડી રહસ્યમણે લાગતી શક્તિ માનવાની શી જરૂર છે?
ઓહો, એટલે આ તો સીધો વ્યંજનાના અસ્તિત્વ પર જ સવાલ ઊભો કર્યો કહેવાય. આપણે પેલું ઉદાહરણ લીધું હતું ને મોડા આવનાર મિત્રવાળું, વાહ શું સમયસર પધાર્યા.
હા,
તો અહીં જે કટાક્ષનો અર્થ છે એ સમજવા માટે શું બોલનારનો જે ટોન છે, અવાજનો જે લહેકો છે, મોડું થવાની જે આખી પરિસ્થિતિ છે એ બધું પૂરતું નથી? શું એના પરથી આપણે અનુમાન ન કરી શકીએ કે કહેવાલો અર્થ ઉલટો છે? એના માટે વ્યંજના નામની અલગ શક્તિ માનવી જ પડે?
બરાબર, આ જેમની દલીલ હતી. મહિમ ભટ્ટ નામના એક ખૂબ જ તેજસ્વી આલંકારિક થયા. એમણે તો વ્યક્તિ વિવેક નામનો આખો ગ્રંથ લખીને એ સાબિત કરવાનો જ પ્રયાસ કર્યો કે જેને આનંદવર્ધન જેવા આચાર્યો ધ્વનિ કે વ્યંગ્યાર્થ કહે છે તે બધું જ અનુમાનમાં સમાઈ જાય છે.
આખા ગ્રંથમાં આ જ વાત?
હા, એમણે કહ્યું કે વ્યંજના જેવી કોઈ અલગ શક્તિ છે જ નહીં. એ જ રીતે ભટ્ટ નાયક જેવા મીમાંસક વિચારક હતા, એમણે પણ વ્યંજનાને બદલે ભાવકત્વ અને ભોજકત્વ જેવી અલગ પ્રક્રિયાઓ દ્વારા કાવ્યાનંદ કેવી રીતે મળે છે એ સમજાવવાનો પ્રયાસ કર્યો, જેમાં વ્યંજનાનું કોઈ સ્થાન નહોતું.
બાપરે, એટલે એ રસ આનંદવર્ધન અને એમના અનુયાયીઓ હતા જે વ્યંજનાને કાવ્યનો પ્રાણ, કાવ્યનો આત્મા માનતા હતા, અને બીજી તરફ મહિમ ભટ્ટ જેવા તાર્કિકો હતા જેને અનુમાનમાં જ સમાવી દેવા માનતા હતા. આ તો બહુ મોટો વૈચારિક સંઘર્ષ કહેવાય. પેલું ગંગાવાળું ઉદાહરણ ફરી લઈએ તો વધારે સ્પષ્ટ થશે કદાચ. ગંગામાં ગામ, આપણે કહ્યું કે લક્ષણાથી અર્થ નીકળ્યો ગંગા કિનારે ગામ.
બરાબર.
પણ ધારો કે કોઈ એમ કહે કે ગંગામાં ગામ છે એટલે ત્યાં ખૂબ પવિત્રતા અને શીતળતા છે, તો આ જે પવિત્રતા અને શીતળતાવાળો વધારાનો અર્થ આવ્યો એ ક્યાંથી આવ્યો? શું એ લક્ષણાથી જ આવ્યો?
આ તમે બહુ જ સરસ અને મુદ્દાનો પ્રશ્ન પૂછ્યો. અહીં જ વ્યંજનાવાદીઓ અને અનુમાનવાદીઓ વચ્ચેનો જે મતભેદ છે એ એકદમ સ્પષ્ટ થઈ જાય છે. વ્યંજનાવાદીઓ શું કહેશે? એ કહેશે કે ગંગા કિનારે એ લક્ષ્યાર્થ છે જે લક્ષણાથી મળ્યો, પણ એ લક્ષ્યાર્થ પરથી જે પવિત્રતા અને શીતળતાનો ભાવ સૂચવાય છે તે વ્યંગ્યાર્થ છે અને તે વ્યંજના શક્તિથી જ પ્રગટ થાય છે. લક્ષણાનું કામ તો ખાલી કિનારા સુધી લઈ જવાનું હતું, પવિત્રતાના ભાવ સુધી લઈ જવાનું નહીં.
અચ્છા, જ્યારે અનુમાનવાદી આનું શું કહેશે?
અનુમાનવાદી કદાચ એમ કહેશે કે જુઓ, ગંગા નદી સામાન્ય રીતે પવિત્ર અને શીતળ મનાય છે. આ એક જાણીતી વાત છે, આપણો પૂર્વ અનુભવ છે.
હા,
ગામ ગંગા કિનારે છે આ આપણે લક્ષણાથી જાણ્યું, તેથી તાર્કિક રીતે આપણે અનુમાન કરી શકીએ કે એ ગામમાં પણ પવિત્રતા અને શીતળતાનો ગુણ હશે જ. આના માટે વ્યંજના નામની કોઈ અલગ ખાસ શક્તિની જરૂર નથી. આ તો સીધું સાધુ અનુમાન છે.
સમજાયો. એટલે વિવાદનું મૂળ એ હતું કે આ જે સૂચિત અર્થ છે એના સુધી પહોંચવાની પ્રક્રિયા શું છે? શું એ શબ્દની પોતાની સહજ શક્તિ એટલે કે વ્યંજના છે, કે પછી એ આપણી તાર્કિક વિચારણા એટલે કે અનુમાન છે? અને આ ચર્ચા તો પછી સદીઓ સુધી ચાલી હશે, નહીં?
હા, બિલકુલ. આ ચર્ચા ભારતીય વિદ્વાનો વચ્ચે સદીઓ સુધી ચાલતી રહી, અને આ ચર્ચા ખાલી શાબ્દિક નહોતી એ સમજવું જરૂરી છે.
એટલે
એની પાછળ કાવ્યનું સ્વરૂપ કેવું હોય અને કાવ્યનો જે અનુભવ છે, કાવ્યાનંદ, એની પ્રકૃતિ શું છે, એના વિશેના બહુ ગહન પ્રશ્નો જોડાયેલા હતા. તમે જુઓ, જો તમે વ્યંજનાને સ્વીકારો તો કાવ્યમાં સૂચન, ધ્વનિ અને જે સીધું નથી કહ્યું એવા અપ્રસ્તુત અર્થોનું મહત્ત્વ વધી જાય છે. કવિની પ્રતિભા અને વાંચનાર કે સાંભળનારની જે સહૃદયતા છે એ કેન્દ્રમાં આવે છે.
બરાબર.
અને જો તમે અનુમાન પર ભાર મૂકો તો કાવ્યમાં તર્ક, સ્પષ્ટતા અને બૌદ્ધિક પ્રક્રિયાનું મહત્ત્વ વધી જાય છે. એટલે આ વિવાદ ખરેખર તો કાવ્ય શું છે અને તેને કેવી રીતે માણવું જોઈએ એ વિશેના બે અલગ અલગ દ્રષ્ટિકોણ વચ્ચેનો હતો.
તો આ આખી જે ચર્ચા આપણે કરી એના પરથી આપણે શું તારણ કાઢી શકીએ? વ્યંજના શક્તિનો આખો વિચાર ક્યાંથી આવ્યો, ક્યાં પહોંચ્યો, એનો સાર શું?
સારાંશમાં કહીએ તો મને લાગે છે કે ત્રણ મુખ્ય મુદ્દાઓ છે. પહેલું, કવિતા અને સાહિત્યમાં જે શાબ્દિક અને લાક્ષણિક અર્થ છે એનાથી આગળ જઈને જે સૂચિત અર્થ કે ભાવ પ્રગટ થાય છે તેને સમજાવવા માટે વ્યંજના શક્તિનો ખ્યાલ ભારતીય આલંકારિકોએ વિકસાવ્યો. આ પહેલી વાત.
ઓકે.
બીજું, આ ખ્યાલની પ્રેરણા એમને ક્યાંથી મળી? તો કે વૈયાકરણોના સ્ફોટવાદમાંથી. પણ એમણે સ્ફોટનો જે મૂળ સિદ્ધાંત હતો એને બદલે શબ્દની વ્યંજન કરવાની એટલે કે સૂચન કરવાની જે ક્ષમતા છે એ વિચાર અપનાવ્યો.
બરાબર.
અને ત્રીજું, અને કદાચ સૌથી મહત્વનું, કે વ્યંજનાનું એક સ્વતંત્ર શક્તિ તરીકેનું જે અસ્તિત્વ છે એ હંમેશા વિવાદાસ્પદ રહ્યું. એક તરફ આનંદવર્ધન જેવા આચાર્યોએ તેને કાવ્યનો આત્મા કહીને પ્રતિષ્ઠિત કરી તો બીજી તરફ મહિમભટ્ટ જેવા તાર્કિકોએ તેને અનુમાન જેવી પ્રક્રિયાઓમાં સમાવી લેવાનો બહુ સબળ પ્રયાસ કર્યો.
અને આ આખી ચર્ચા, આ આખો વિમર્શ આપણને શું શીખવે છે? ભાષા અને અર્થ વિશે આપણી સમજમાં શું ઉમેરો કરે છે?
મને લાગે છે કે આ સમગ્ર ચર્ચા એ સ્પષ્ટ રીતે દર્શાવે છે કે ભાષા અને ખાસ કરીને સાહિત્યની ભાષા એ કેટલી જટિલ, કેટલી બહુસ્તરીય અને કેટલી ગતિશીલ છે. અર્થ ફક્ત શબ્દોના કોષમાં નથી બંધાયેલો હોતો. એ તો સંદર્ભ, બોલનાર કોણ છે, સાંભળનાર કોણ છે અને કદાચ શબ્દની પોતાની જે સૂચક શક્તિઓ છે એ બધા વચ્ચેની જે આંતરક્રિયા થાય છે એમાંથી નિષ્પન્ન થાય છે. ભલે પછી એને વ્યંજના કહો કે અનુમાન કહો, પણ એ વાત તો સ્પષ્ટ છે કે ભાષા હંમેશા જે દેખીતો અર્થ હોય છે એના કરતાં ઘણું વધારે કહે છે. આ ચર્ચા આપણને ભાષાની ઊંડાઈ, એની શક્યતાઓ અને એના અર્થઘટનની જે વિવિધ રીતો છે એના વિશે ફરીથી વિચારવા પ્રેરી છે અને કદાચ આપણને વધુ સજાગ અને સંવેદનશીલ વાચક કે શ્રોતા બનવામાં પણ મદદ કરી શકે છે.
ખરેખર વ્યંજના શક્તિની આ ઉત્પત્તિ અને એના સ્વીકાર અસ્વીકારની જે આખી કથા છે એ આપણને ભાષાના સામર્થ્ય અને એની મર્યાદાઓ કદાચ બંને વિશે નવેસરથી વિચારતા કરી દે છે. આપણે રોજબરોજ જે ભાષા વાપરીએ છીએ એમાં પણ કેટલાય વ્યંગ્યાર્થો, કેટલાય સૂચિતાર્થો છુપાયેલા હોય છે જે આપણે કદાચ અજાણતા જ પકડી લેતા હોઈએ છીએ, સમજી લેતા હોઈએ છીએ. આ બધી વાત પરથી એક અંતિમ વિચાર મનમાં આવે છે જે કદાચ આપણા શ્રોતાઓ પણ પોતાની રીતે વિચારી શકે. જો આપણે સભાનપણે એ સ્વીકારીએ કે શબ્દોમાં વ્યંજના જેવી કોઈ સૂચક શક્તિ રહેલી છે, ભલે પછી આપણે એનું નામ ગમે તે આપીએ, સૂચન શક્તિ, ધ્વનિ શક્તિ, કંઈ પણ, તો શું તેનાથી આપણે જે વાંચીએ છીએ, જે સાંભળીએ છીએ કે પછી જે બોલીએ છીએ તેના પ્રત્યેનો આપણો જે અભિગમ છે એ બદલાય? શું આ સભાનતા આપણને માત્ર સાહિત્ય જ નહીં પણ આપણા માનવીય સંબંધો અને રોજબરોજના સંવાદોને પણ વધુ ઊંડાણથી સમજવામાં મદદ કરી શકે છે? શું દરેક ઉચ્ચારાયેલો શબ્દ ખરેખર તો એક આખું શક્ય અર્થવિશ્વ પોતાની સાથે લઈને નથી આવતો?
આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.